સાવળિયો સ્વભાવ કેવો હોય અને એના માટે વડીલો કેવી આશા ને અપેક્ષા રાખે છે એ તુલસીદાસજીએ બતાવ્યું છે. ભરતજી ક્રોધમાં છે, આવેશમાં છે, લક્ષ્મણજી ક્રોધ ને આવેશમાં છે અને ક્યાં આગાડી કોને માટે? પોતાના પરિવારમાં, પોતાના સગા ભાઈને માટે. અને જ્યારે પરિવારની અંદર આવો ક્રોધ આવેશ ને આક્રોશ ઉભો થાય ત્યારે પરિવારની કોઈ પણ વ્યક્તિનું કશું જ માનવા માટે કોઈની તૈયારી ના હોય. દરેક પોતપોતાના શેરને માથે સવા શેર જેવા આમ તડુકતા જ હોય. તો તે સમયે ઉપાય શું? જોજો, પાડોશમાંથી કોક આવે, અલ્યા ભાઈ આવા સમજુ માણસ થઈને આ શું કરો છો? એટલે થોડુંક ખચકાય. ઘરના માણસ નું માને નહીં, કારણ કે બધા હરખા છે. અતિ પરિચયાદ અવજ્ઞા. તો લક્ષ્મણજી પણ એવા આવેશમાં છે કે ભગવાનને કહે છે, હું આપ મારા પૂજ્યના વડીલ છો, પણ અત્યારે આ સમય એવો છે કે મારે આજ્ઞા માગવાની કદાચ જરૂર ન રહે. તો આ બધી વાતોને લક્ષમાં રાખીને તુલસીજી એક વાત પણ બોલાવી દે છે, ઉચિત કી અનુચિત કીએ બિચારું. કોઈ પણ વ્યવહારની અંદર, કોઈ પણ પરિસ્થિતિની અંદર આવેશમાં આવ્યા સિવાય ધૈર્યાદિ સદગુણ ઉત્તમ શુભ શાંત વૃત્તિમ, એ ભાવથી થોડી. અને ઘરના વડીલે તો ખાસ સંભાળવું પડે. ભગવાન બહુ સ્તબ્ધ છે, ગંભીર છે. લક્ષ્મણજી આક્રોશ ને આવેશમાં છે, ભરતજી આવી રહ્યા છે, ત્રિકોણ રચાયેલો છે. હવે એને ખંડિત થવા દેવો નથી. એના ત્રણે ખૂણા ત્રણે બાજુઓને સુરક્ષિત રાખવી છે. એટલે લક્ષ્મણજીના આવેશને પણ ભગવાન વિચારી રહ્યા છે. કેમ કે સેવામાં આવેલા છે ને, આપત્તિ આવે ત્યારે તૈયાર રહેવાનું સૌથી પહેલું કોને? લક્ષ્મણજીને. એટલે આકાશવાણી પણ કે છે, અનુચિત ઉચિત જે કઈ કામ હોય તે પહેલું અનુચિત, એટલે લક્ષ્મણજી તરફ વાત કરી, અને ઉચિત કહીને ભરતજીને સંબોધ્યા છે. કોઈ પણ કાર્ય હોય, સારું કે નરસું કાર્ય, એમાં થોડોક વિચાર કરી લેવો, વિચાર કરીને સમજણથી કરવું. ક્યારેક સારું કાર્ય કરવા ગયા એ આપણે જાણીએ છીએ, બહુ સરસ કાર્ય છે, પણ એમાં કઈક ખોટું થઈ જાય તો. એટલે સારા કાર્યની અંદર ક્યાંક ખોટું ન થઈ જાય એની કાળજી લેવા માટે પણ સમજી કરી, સમજણપૂર્વક કરો. અને અનુચિત એ તો અનુચિત છે જ, પણ એને પણ સમજવા માટે પ્રયત્ન કરવો. શું આ કામ કરીશ ને પછી એમાં આવું થશે? તો એટલે એ બાબતને, એનું પરિણામ જો ભયંકર આવી જાય ને પાછળથી પસ્તાવવું પડે. દરેકના વ્યવહારની અનુભવની વાત છે. ઘરમાં ગુસ્સામાં આવે, ક્રોધમાં આવે ને કે પછી ગમે તેમ બકવાસ કે જે કઈ કઈ થઈ જાય, અને ગુસ્સો ઉતર્યા પછી જોવો જોઈએ, પછી જાતને તપાસવો જોઈએ. અંદર એક વ્યક્તિ ભલે બહાર ના કે, પણ અંદર તો તપાસે પોતાની જાતને, કયું આ સારું થયું, આમાંથી કઈ નુકસાન થયું. આમ અંદરથી આપણું જ અંતઃકરણ તરત બોલશે. એટલે તુલસીજી કહે છે, કરીએ વિચાર, વિચાર કરજો. સજ્જન માણસ તે છે કે સારા નરસાનો હંમેશા વિવેક કરીને નિરક્ષર વિવેક જેને કહેવાય કે આ પાણી છે ને આ દૂધ છે, આ સાચું છે ને આ ખોટું છે, એવો ઉચિત કે અનુચિત કે વિચારું, જે કઈ કાજ થાય તે એની પાછળ સમજણ પૂર્વક કરો. અને જો સમજણ પૂર્વક ના થયું અને વ્યક્તિની પોતાની જે ઇજ્જત છે એમાં કઈક ન્યૂનતા આવશે કે આવો સમજુ માણસ હતો અને આ કામ કર્યું તે વિચાર ન કર્યો, એને જરાય શરમ ના આવી આવું કામ કરતા. એમ આપણે ઘણી વાર અનુભવીએ છીએ ને બોલીએ છીએ, તો ઉચિત અનુચિત ની વાત જયારે પણ આવે ત્યારે આપણી સમજણ જેટલી હોય, જેટલા સ્તરની સમજણ હોય એટલા સુધી તો વિચારવું રહ્યું. સમજુ માણસ ભણેલો કે બુદ્ધિશાળી વિદ્વાન માણસ એના સ્તરે વિચારે, અને જ્ઞાની વ્યક્તિ પોતાના સ્તરે વિચારે કે આનાથી શું થશે. લક્ષ્મણજીના આવેશને અનુચિત ગણાવી અને ઉચિત કાજ જે કઈ હોય, કીછું હોય, પછી મોટું કામ હોય કે નાનું કામ હોય, કોઈ પણ કામ એને વિચારીને કરો કે જેથી દરેકનું ભલું થાય. સમજ કરી ભલ સબકા, બધાનું ભલું થાય. અને આ વાત બધા જ સ્વીકારશે, ભાઈ જે કરો એ સમજણ પૂર્વક કરો, જેથી કઈ પણ આપણને નુકસાન ન થાય. પણ કઈ જ વિચાર્યા વગર બેસી જઈએ કે હા મને આવડે છે, મને આવડે છે, ઘેર મહેમાન આવવાના હોય, કંસાર કરવાનો હોય અને થૂલી થઈ જાય ત્યારે પેલા મહેમાન શું કહે છે, આવડ્યું જ નહીં. તો સમજી કરીએ જે કઈ હોય તે ભલે આવડે છે છતાંય આ બરાબર છે ને આમ થાય ને, પણ પછી એમ કે કહા એ તો મને આવડે છે, એ તો મને આવડે છે, એમ જ કે એક મુઠ્ઠી મીઠું નાખી દેજે ને, હા એ તો હું જાણું છું. તો આમ ઉચિત અનુચિત જો કઈ પણ હોય તો સમજી કરીએ, સમજણ પૂર્વક કરવું, એમ તુલસીજી આપણને કે જુઓ માનસ છે, કથા છે, આ આપણા ધર્મગ્રંથો છે, અને તેમાં માનસ તો રામાયણ આપણને આપણના આપણા પરિવારનું જીવન કેવું હોવું જોઈએ એ શીખવે છે. કથાઓની અંદર હજારો વર્ષ પહેલા થઈ ગયેલી ને આજે સાંભળવાની કહેવાની કઈ જરૂર છે, પણ બધા શાંતિથી બેઠા છે, એકાગ્રતાથી બેઠે છે, કારણ દરેકના જીવનને સ્પર્શે છે. હવે આટલા વર્ષો પહેલાની વાત અને આજે વિજ્ઞાનનો આ જમાનો અને એની સાથે બરાબર બંધ બેસતી હોય, કેમ કે શાસ્ત્ર ગ્રંથો ધબકતા જીવનને હંમેશા સ્પર્શતી હોય છે, અને એટલા માટે ગમે એટલી કથાઓ સત્સંગ સાંભળીએ તે છતાંય જઈને ચાલો બેસીશું એની પાછળ કે આ શાસ્ત્ર ગ્રંથોના આચાર્યો એના રચના કરવા વાળા એ બધાનો ઉદ્દેશ એક જ હોય કે ભાઈ દરેક માણસના જીવનની અંદર કંઈક એને સાચી સૂઝ મળે, સમજણ મળે. ભલે તુલસીજીએ કે વાલ્મીકીજીએ 500 વર્ષ કે 1000 વર્ષ પહેલા લખ્યું, પણ આજે જે વાતને આપણે સ્પષ્ટપણે સ્વીકારીએ છીએ કે ભાઈ અસ્પૃશ્યતા હવે ન હોવી જોઈએ. પણ રામ રાજ્યાભિષેક થયો ને અને બધી વિધિ પતી ગઈ ત્યારે પેલો ગુરરાજ છેક દૂર ઉભો હતો કે હું તો અંત્ય જ છું, અને બધા વિદ્વાનો ઋષિઓ મુનિઓ બ્રાહ્મણો બધા બેઠા છે, મારાથી કેવી રીતે નજીક જવાય. ભલે એને જે મનમાં રાખ્યું અસ્પૃશ્યતા, પણ રામરાજની વિધિ પતી ગઈ ને રામરાજના જે હાર પહેરાવ્યો હતો ભગવાનને સ્વાગત માટે, એ ગુહરાજને પોતાની નજીક ભરી સભામાં બોલાવીને અને આવા મંગલ પ્રસંગે રાજ્યાભિષેકના પ્રસંગે આવીને સીધા જ પોતાના ગળામાં પહેરાવેલો હાર ગોહરાજ ને પહેરાવ્યો. જરૂર હતી, ખબર હતી તુલસીદાસજી ને કે વાલ્મીકીજી ને કે આટલા વર્ષો પછીથી અસ્પૃશ્યતાથી જો એ કરીશું તો ધર્મ પરિવર્તન કેવું ભયંકર થઈ જશે. અને આજે ધર્મ પરિવર્તન ની અંદર પાછળ શું ઉદ્દેશ છે? અસ્પૃશ્યતા, અપમાન. એટલે સમજી કરીએ ભલ, એટલે કઈ પણ કામ હોય ઉચિત કે અનુચિત એને સમજણ પૂર્વક વિચારીને કરવું.